નું સેવન જીવનની અંદર જે સત્કર્મ કરે છે, સાધુતાથી જીવન જીવે છે, પવિત્ર જીવન જીવે છે, એની બધી જ મનોકામના ભગવાન પૂર્ણ કરે છે એમ સૌ કહે છે. કોણ? બંદી, ભાટચારણો, વેદ, પુરાણ આ બધા જ કહે છે કે બિમલ ગુણગ્રામ કહી, જે કોઈ ભગવાનના પવિત્ર મલ રહિત વિકાર રહિત ગુણોનું જે ગાન કરે છે એને ભગવાન પવિત્રતા આપે છે, મનોકામના પૂર્ણ કરે છે અને એના જીવનની અંદર સાધુતાની પણ પ્રેરણા આપે છે. આમ તુલસીજીએ પ્રયાગરાજની નો મહિમા ગાતા આખરે આટલી બધી વાત કર્યા પછી પણ કહ્યું કે કો કહી શકાય પ્રયાગ પ્રભાવ. પ્રયાગનો પ્રભાવ, એનો મહિમા કોણ કહી શકે એમ છે. અનંત એનો પ્રભાવ છે અને પ્રયાગરાજ એ તીર્થ તરીકે, માત્ર તીર્થ નહીં પણ તીર્થરાજ તરીકે, તીર્થોના રાજા તરીકે એનો મહિમાન શક્તિ છે. એટલે આટલા બધા ગુણાનુવાદ ગાયા પછી પણ તુલસીજી પ્રયાગને માટે, પ્રયાગના તીર્થને માટે કે કો કહી શકાય, હું પણ કેવી રીતે કહી શકું આ પ્રયાગનો મહિમા અનંત છે. અને એ કલુષ પુંજ કુંજર મૃગરાવ કલમશ પાપ છે, જે કઈ અપરાધ છે એક અપરાધના સમૂહ રૂપ એક આથી છે. અપરાધોનો આથી એવડો મોટો હોય, ભલે માણસ તરીકે એનું શરીર નાનું હોય પણ અપરાધમાં આથી કરતા એનું વજન અને આકાર વધી જતો હોય. શાનો? દોષનો, પાપનો, કલમશનો, વિકૃતિઓનો એટલો મોટો પાડ હોય એ કલુષપુંજ. એ બધા જ ક્લેશ, બધા પાપ, બધા જ દુરાચાર, બધા જ અપરાધનો એ સમૂહ આથી જેવો હોય તો પણ પ્રયાગરાજની આગળ મૃગરાવ. બધા જ પશુઓનો રાજા કોણ? સિંહ. ભલે આથી લાંબો પડો હોય, વજન વધારે હોય પણ રાજા તો સિંહ જ. એમ ક્લેશ, પાપ ગમે એટલા આથી રહેના કરતા પણ મોટા હોય, વિશાળ હોય, છતાંય તીર્થરાજ રૂપી મૃગરાજ એમાં સ્નાન કરતાની સાથે, એના દર્શન કરતાની સાથે બધા જ પાપ, જેમ સિંહની આગળ હાથી પામર થઈ જાય, હાથીનો શિકાર સિંહ કરી દે અને મારી નાખે, એમ કલુષપુંજના હાથીને આ મૃગરાજ રૂપી તીર્થરાજ એને એને હરાવી દે છે, એને ખતમ કરી નાખે, મારી નાખે છે. તીર્થમાં આટલો પ્રભાવ છે કે ભગવાને ગીતાના 9મા અધ્યાયની અંદર જે વાત કરી, અપી ચેત સુદુરાચારો, ભયંકરમાં ભયંકર પાપી પણ એ તીર્થ પાસે જાય. કયું તીર્થ? આત્માનું તીર્થ. જ્યાં ગાડી સૂર્ય અને ચંદ્ર, ઇંગલા અને પિંગળા ભેગા મળે છે અને જ્યાં સુષુમણા નો સંગમ થાય છે ત્યાં અગાડી બધા જ પાપ એ બળીને ખાક થઈ જાય છે. અને એ તીર્થરાજ એટલે આત્મસ્વરૂપ પોતાના શરીરના. જો આ રીતે સૂચિ અને પવિત્રતાથી પોતાના આત્મસ્વરૂપ તીર્થને નું જે સેવન કરે છે એના બધા જ પાપ બળીને ખાક થઈ જાય. શરીર ભાવ ભૂલાય, માત્ર આત્મભાવ રહે, એટલે ઇન્દ્રિયોના વિષયો અને ભોગો આપોઆપ શાંત થઈ જતા હોય છે. અને એને લક્ષમાં રાખીને તુલસીજીએ તત્વચિંતન કર્યું છે અહીંયા આગળ. અને તીર્થરાજ રૂપી આપણું શરીર, આપણી ચેતના, એની અંદર સુરત અને નુરત બે એક થાય, અને એની અંદર શબ્દ ભળે એટલે ત્રિવેણી સંગમ. સુરત શબ્દમાં આજા મિલી, અને એની અંદર નુરત એટલે આત્મતત્વ ભણે, તો ત્યાં ત્રિવેણી સંગમનું પ્રયાગ બને છે. અને એ પ્રયાગની અંદર જે સ્નાન કરે છે ત્યાં અગાડી એ પોતાના તીર્થ સ્વરૂપ સિંહ જેવું સ્વરૂપ બનાવી, શક્તિશાળી બનાવી, અને જે કોઈ દોષ પાપ છે એનું ધ્વંસ કરી નાખનાર છે. અસતી રથપતિ દેખી સુહાવા. જો અહીંયા દર્શન નથી કહ્યું, આગળ પણ જયારે પ્રભુ વાત કરી કે તીર્થરાજ તીખ પ્રભુ જાય, તીર્થરાજ ને જોયો જઈને, અને અહીંયા છેલ્લે પણ અસતી રથપતિ દેખી સુહાવા, ભગવાને એવા તીર્થપતિને જોયો. તીર્થો તો નાના મોટા ઘણા હોય, માણસો તો ઘણા બધા હોય, ઘણા બધા માણસ હોય, પણ તીર્થ જેવું જીવન કોણ જીવે છે? તીર્થ જેવું જીવન ક્યાં છે? પ્રભુ એને જોવે છે. અસતી રથ પ્રભુ દેખેવું જાય. આવા તીર્થને, આવા જીવન તીર્થને ભગવાને નિહાળ્યું જોયું. ભગવાન એની પર દ્રષ્ટિ કરે, ભગવાન એને દ્રષ્ટિ આપે કે જેના જીવનમાં તીર્થના જેવું જીવન હોય. તો એવા તીર્થપતિને જઈને જોયો. વાહ, તીર્થપતિ કોણ? તપસ્વી હોય, કોઈ ઋષિ હોય. એને ભાગવતમાં જંગમ તીર્થ કયા છે? જો જગ જંગમ તીર્થરાજ, જંગમ તીર્થ છે. સંતો મહાપુરુષો જ્યાં જ્યાં જાય ને બેસે ને એને તીર્થ બનાવી દે. આપણું તીર્થ છે કે નહીં? તો અસતીરથપતિ આવા તીર્થના અધિષ્ઠાતાને જોયા, દર્શન એમને મળ્યા છે. દરેક તીર્થ અને તીર્થનો અધિષ્ઠાતા દેવ હોય. પુરાણોની અંદર તીર્થના અધિપતિઓ, તીર્થના અધિષ્ઠાતાની ખૂબ સરસ વાતો જોવા સાંભળવા મળશે. એમ અહીંયા પણ ભગવાને આવા તીર્થપતિને જઈને જોયો. કેવો છે તીર્થપતિ? તપસ્વી છે, સાત્વિક છે, સંયમી છે, સદાચારી છે. એના જીવનમાં કોઈ સાધન ભજન છે? સાધન ભજન સિવાય જીવન પવિત્ર થઈ શકતું નથી. જેટલું સાધન ભજન અને સંયમ હશે એટલું જીવન સાત્વિક અને શાંતિ વાળું બનશે. કે એ જઈને જોયું, સુખ સાગર રઘુબર. મહારાજે સુખ સાગર છે. અસતી રથપતિ આવા તીર્થપતિ છે, તીર્થના અધિષ્ઠાતા છે. અને કહ્યું સુખ સાગર રઘુબર સુખપા. એવા સુખસાગરના દર્શન કરીને ભગવાન પણ સુખી થયા. વાહ, આનું જીવન કેટલું સુંદર, કેટલું પવિત્ર છે, કેટલું સાર્થક છે. માણસ સાર્થકનું કૃતાર્થ ક્યારે થાય? કે પોતાનું જે કંઈ ધ્યેય, પોતાનું જે કંઈ લક્ષ્ય હોય પૂર્ણ કરે ત્યારે એને કૃતાર્થ કહેવાય. હાશ, કૃતાર્થ થયો, હું કૃતાર્થ થયો. પોતાના જીવનના જે કંઈ કરવાના ધ્યેય લક્ષ્ય છે એ પૂરા કરે તો એનું નામ સાર્થક કહેવાય. અર્થને સાધ્યો, કામ મારું સફળ થયું એનું નામ સાર્થક. અહીંયા કૃતાર્થતાનો ભાવ છે. સુખસાગર રઘુબર સુખ પાવા. તીર્થરાજને જોઈને, તીર્થના અધિષ્ઠાતાને જોઈને કોને જોયા હશે? પ્રયાગરાજના અધિષ્ઠાતા કોણ? શરૂઆતમાં જ આવી ગયેલું છે. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગ. ભરદ્વાજ ઋષિ તપસ્વી છે ત્યાં આગળ. ભરદ્વાજ ઋષિનું તપ એ જ તીર્થરાજ બન્યું છે. અને એ ભરદ્વાજ ઋષિની પાસે અનેક ઋષિઓ પણ ત્યાં આગળ દર્શને આવતા. તીર્થપતિ સકલ તહા ચલી આવે. બીજા તીર્થપતિઓ જે ઋષિઓ હતા તપસ્વીઓ એ ભરદ્વાજ ઋષિને આશ્રમે આવતા. યાજ્ઞવલ્ક પણ ત્યાં આગળ યાજ્ઞવલ્ક રાખે પદ ટેકી. યાજ્ઞવલ્ક ઋષિ પણ ત્યાં આગળ રહેતા અને ભરદ્વાજજીને કેટલાય પ્રશ્નો કરતા, કેટલી જિજ્ઞાસાઓ, કેટલા પોતપોતાની જીવનની અંદર કેટકેટલી એવી સમસ્યાઓ એ યાજ્ઞવલ્ક આવીને કહેતા. તો ભરદ્વાજ ઋષિ તીર્થરાજના અધિપતિ છે, અધિષ્ઠાતા છે અને એવા તીર્થરાજના દર્શન ભગવાને જઈને કર્યા છે.